તારીખ 12/7/1988 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 407 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 319
એતેષુ ભાવ મુખ્ય થતા નથી, અથવા સ્વભાવથી વિપરીત છે એવી રીતેનું જ્ઞાન રહે છે. દુઃખ ભાવે જેનું વેદન રહે છે જ્ઞાન વિષયમાં ચિતાવ છે. ચાલ્યો છે પ્રવચન સારમાં. શાસ્ત્રના પ્રારંભમાં ભગવાન તુલકુંદાચાર્યએ પંચ પરમેશ્વરની ભક્તિ કરી છે એ વિષયથી એ વાત લીધી છે, સમજાવી છે. અહીં એટલે શ્રી પ્રવચન સાર શાસ્ત્ર શરૂ કરતા પ્રવચન સાર ભગવાન કુંકુંદાચાર્યની અધ્યાત્મ પ્રધાન પરમાગમ છે. સમ્ય જ્ઞાન, સમ્ય દર્શન અને સમ્ય ચારિત્રના એમાં ત્રણ અધિકાર છે, એટલે અધ્યાત્મ પ્રધાન છે. 100 ગાથાની આસપાસ દ્રવ્યનો પર્યાયનો વિષય, દ્રવ્યાનું યોગનો વિષય ઘણો સૂક્ષ્મ ચાલ્યો છે, તો પણ મુખ્યપણે આ શાસ્ત્ર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના અધિકારપૂર્વક નિરૂપિત હોવાથી અધ્યાત્મ શાસ્ત્ર છે. અહીં શ્રી પ્રવચન સાર શરૂ કરતા કુંકુંદાચાર્ય ભગવાનને પંચ પરમેષ્ટી પ્રત્યે કેવી ભક્તિ ઉલસી છે આશ્ચર્ય કરે છે. હું આચાર્ય મહારાજની કેવી પ્રચુર ભક્તિ છે, 36/7 ગુરુસ્થાને આત્માની મસ્તીમાં રહેનારા આચાર્ય ભગવાનને પણ પંચ પરમેષ્ટી પ્રત્યે લક્ષ્ય જતા અથવા શાસ્ત્રનું મંગળી કરતા, શાસ્ત્રનું મંગળિત કર્યું છે ભક્તિ કરીને, આદિ મંગળ શરૂઆત, શાસ્ત્રની આદિ શરૂઆત કરવી છે, મંગળ કર્યું છે, એમાં પંચ પરમેશ્વરી પ્રત્યે કેવી ભક્તિ ઉલસી છે, ભક્તિ થઈ છે ને ઉલ્લાસિતપણે ભક્તિ આવી છે, ભક્તિભાવનો ઘણો ઉલ્લાસ આચાર્ય ભગવાનનો દેખાય છે આમાં એમ કીધું છે. વ્યવહારથી પંચ પરમેશ્વરી પ્રત્યેની ભક્તિ છે, નિશ્ચયથી એ જ પરિણામ વિતરાગતાનો સમાદર કરનારા પરિણામ છે. ઘણો આદર કરે, ઘણો વિનય કરે છે વિતરાગતાનો. જે જે આત્માઓ પંચ પરમેશ્વરીમાં ત્રણેય કાળની વિશે વિતરાગતાને પામ્યા છે, પામે છે અને પામશે, કારણ કે વિતરાગ વર્તી લીધા પંચ પરમેશ્વરીમાં, તે સર્વ પ્રત્યે અત્યંત વિનયથી પોતે નમે છે. એટલે કે ત્રણેય કાળની વિતરાગતાનો વિવેક કરે છે, આદર કરે છે, સન્માન કરે છે એમ છે. આચાર્ય ભગવાનને પંચ પરમેશ્વરી પ્રત્યે કેવી ભક્તિ ઉલસી છે, પાંચેય પરમેશ્વરી ભગવંતોને યાદ કરીને ભક્તિભાવપૂર્વક કેવા નમસ્કાર કર્યા છે, બહુ ભાવથી નમસ્કાર કર્યા છે એમ કહે છે. ગાથાના જે પદ છે એ પદમાંથી એમ નીકળે છે કે એકદમ ભાવથી નમસ્કાર કરે છે આચાર્ય ભગવાન. એ ભાવનું વાંચવું એ નિષિદ્ધ જ્ઞાનનો વિષય છે. 2000 વર્ષ પહેલા લખાયેલી ગાથાઓ કેવા ભાવથી લખાયેલ છે એ જ્ઞાન વાંચે છે. આચાર્ય તો સ્વર્ગમાં બિરાજે છે, ત્યાં તો મોટા આયુષ છે, એટલે 2000 વર્ષ તો હજી ત્યાં એમના સત્કારમાં સમારંભ સત્કાર સમારંભમાં ચાલતા હશે. 2000 વર્ષ તો હજી એમના સત્કાર સમારંભમાં ચાલતા હશે કે હું આપ કેટલા કેવા દૈવી પુણ્ય લઈને અહીંયા પધાર્યા છો, આટલા દેવલોકમાં, આવા ઊંચા દેવલોકમાં આપના પધારવાનું અવધિ જ્ઞાનમાં દેવોને જ્ઞાન થયું. ત્યાંના મુખ્ય જે મુખિયા હોય, સમારંભમાં કેટલા કામ કરનારા મુખ્યા માણસ હોય ને, દરેક જગ્યાએ અગાઉથી જ્ઞાન થાય છે. કોઈ મહાન આત્મા આવે છે, મહાપુણ્યશાળી, અહીંયા તો પુણ્યનો મહિમા વધારે છે, એટલી તૈયારી કરે છે અને એ ચાલે છે. 1000 વર્ષ સુધી એનું સન્માન ચાલે, સન્માનના પ્રોગ્રામ ચાલે બધા. એમને જંગલમાં શાસ્ત્ર લખતા લખતા કેવો ભક્તિભાવ આવ્યો એ જાણે પ્રત્યક્ષ જ્ઞાન ન હોય, અત્યારે પ્રત્યક્ષવત જ્ઞાનની અંદર હોય. સામે બેસીને જેમ આચાર્ય ભગવાન શાસ્ત્ર ભક્તિથી પ્રારંભ કરી રહ્યા હોય, પુનુર જેવી ડુંગરાળ પ્રદેશ હોય છે, શ્રીમદ્જી લખે છે મતાસ્ત્ર જવાનું થયું છે તો કે દક્ષિણના પર્વત અને ડુંગરાળ પ્રદેશો જોઈને, એટલે પર્વતોની દિગંબરી વૃત્તિ જોઈને દિગંબર મુનિઓનું અહીંયા પરિભ્રમણ એમ કે બહુ થયું હતું એ યાદ આવ્યું છે આપણે, મેળવ્યું છે. ખરેખર પ્રદેશ તો એવો જ છે, મુનિઓ અહીંયા વિચર્યા હોય તો એ બહુ સ્વાભાવિક લાગે છે. અહીંયા તો ભૂતકાળ નો બનાવ વર્તમાન વર્ત જાણે કે જ્ઞાનમાં પ્રત્યક્ષ થતો હોય અને આચાર્ય ભગવાનની હૃદયમાં રહેલી ભક્તિભાવને પોતે અવલોકતા હોય એવી રીતે લીધી છે. કેવી ભક્તિ ઉલસી છે, ઉલસી હતી એમ નથી કીધું, વર્તમાન 2000 વર્ષ પહેલા કેવી ભક્તિ ઉલસી હતી એમ નથી કહ્યું, કેવી ભક્તિ ઉલસી છે, કેવા નમસ્કાર કર્યા છે એમ. એ ભક્તિભાવ જોઈએ પણ આશ્ચર્ય થાય છે. ત્રણેય કાળના તીર્થંકર ભગવંતોને સાથે સાથે મનુષ્ય ક્ષેત્રે વર્તતા વિદ્યમાન તીર્થંકર ભગવંતોને જુદા યાદ કરીને, તેમજ સૌને ભેગા પણ યાદ કરીને, તેમજ પ્રત્યેક પ્રત્યેકને હું વંદન કરું છું એમ કહીને અતિ ભક્તિ ભીના ચિત્તે આચાર્ય ભગવાન નમી પડ્યા છે. શું છે કે જ્યારે તીર્થંકર ભગવંતોની વિતરાગતા પોતાને પ્રત્યક્ષરૂપ ભાષે છે ત્યારે જ્ઞાનના અંતઃકરણમાંથી ભક્તિનો ભાવ આવે છે. ચિત્ત શબ્દ વાપર્યો છે, અતિ ભક્તિ વિના ચિત્તથી જે તીવ્ર રાગથી, માત્ર તીવ્ર એકલો રાગ, એકાંત રાગથી ભક્તિ થાય છે એવો તીવ્ર રાગ અહીંયા નથી. આ રાગની મૂળ ભૂમિ તો વિતરાગતાનું જ્ઞાન છે. મૂળમાં વિતરાગતાનું જ્ઞાન જન્મ્યું છે, મૂળપણે ઉત્તરપણે એમાંથી ભક્તિનો રાગ ઉત્પન્ન થયો છે. મૂળ ઉત્તર દશા લઈએ તો એમ છે. ત્રણેય કાળમાં તીર્થંકર ભગવાન ભગવંતોને ભેગા, સૌને ભેગા, સૌને ભેગા એટલે એક સાથે મનુષ્ય ક્ષેત્રે વર્તતા વિદ્યમાન તીર્થંકર ભગવંતોને જુદા યાદ કર્યા છે, ત્રણ માંથી એને જુદા પાડ્યા. અત્યારે છે ને સામે મહાવીરમાં પછી જઈ આવ્યા છે. ગુરુદેવ એમ કહેતા કે સિમંદર ભગવાનના સમોસરણમાં 8 દિવસ ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળ્યા પછી ભરત ક્ષેત્રમાં આવીને પહેલું વહેલું શાસ્ત્ર રચ્યું મળ્યું. આ પ્રવચન સાથે બધા શાસ્ત્રોમાં પ્રવચન સાર, ત્યાંથી મહાવીરની યાત્રાથી આવ્યા પછી પહેલા કોઈ લેખા હોય બીજી વાત છે, એમની ઘણી કૃતિ છે જે અત્યારે તો ઉપલબ્ધ પણ નથી, પણ ત્યાંથી આવ્યા પછી કોઈ પહેલું શાસ્ત્ર લખાયું હોય તો પ્રવચન સાર લાગે છે. કેમ કે ત્યાંથી આવ્યા પછી શેમાંથી કાઢ્યું નહીં, સમય સારે અધ્યાત્મ શાસ્ત્ર છે, નિયમ સારો તો જબરજસ્ત ભાવનાનું શાસ્ત્ર છે, આત્મભાવનાનું શાસ્ત્ર છે, તો પ્રવચન સાર માટે કેમ આપે? 2000 વર્ષ પછી જ્ઞાનમાં કેવી રીતે વાત આવે છે કે ત્યાં પ્રત્યક્ષ ભગવાનના દર્શન કર્યા છે, ભક્તિ કરી છે, હજી એ વિષય અહીંયા ચાલુ રહ્યો છે. એટલે કોઈ એક શાસ્ત્રની રચના કરે છે ત્યારે હજી એ વાત ચાલે છે કે હું પ્રણયકાળના તીર્થંકર ભગવંતોની શું વાત, અને અત્યારે તો વિદ્યમાનમાં 20 વિહરમાન તીર્થંકરો વિદ્યમાન છે, પોતે ત્યાં જઈને આવ્યા છે એ ક્ષેત્રમાં. એટલે એ વિષય ભક્તિભાવનો જે પરિણામમાં ચાલે છે એ વ્યક્ત થયો છે શાસ્ત્રના પ્રારંભમાં, એના ઉપરથી એ વાત કાઢેલી છે. અત્યારે તીર્થંકર ભગવંત કોઈ મોજૂદ નથી, 24 નો કાળ પૂરો થઈ ગયો. અવસર્પિણી ઉત્સર્પિણી બે જે કાળચક્રના વિભાગ છે, આ ક્ષેત્રની અંદર એક એક વિભાગમાં 24 તીર્થંકર થાય, 23 ન થાય ને 25 24 નો કાળ પૂરો થઈ ગયો છે. હવે કોઈ તીર્થંકર ભગવાનની દેશના પ્રત્યક્ષ સાંભળીને ઉપદેશ આપે એવી વાત આ કાળના જીવોને ક્યાંથી મળે એ પરિસ્થિતિ છે. તો પણ કોઈ ભાગ્યવાન જીવો, કોઈ કોઈ ભાગ્યવાન જીવોના નસીબે એ વાત છે કે આ કાળમાં પણ કુંકુંડાચાર્ય દેવ જેવા મહાવિદેશથી એમને જેવું ગમન થયું અને પ્રત્યક્ષ સાંભળીને શાસ્ત્રમાં વાત મૂકતા ગયા, અને એ પણ 1000 વર્ષ સુધી ટકી, 2000 વર્ષ સુધી એ શાસ્ત્રો રહી ગયા. ભલે બધા ન રહ્યા તો કેટલાક પણ રહી ગયા, અને મુખ્ય મુખ્ય રહી ગયા. મુખ્ય રહેતા કહેતા જેમાં મોક્ષ માર્ગ અખંડપણે જળવાઈ રહ્યો છે એવા શાસ્ત્ર, એ બહુ મોટી વાત છે કે જેમાંથી કોઈ પણ પાત્ર જેવી મોક્ષ માર્ગને પકડી લે, મોક્ષ માર્ગને અંદર પ્રવેશ થઈ જાય એવી પરિસ્થિતિ, એવું નિમિત્તત્વ જેમાં છે એવી અખંડ વાત મોક્ષ માર્ગની રહી ગઈ, એ બહુ મોટી વાત છે. ગુરુદેવને તો સમયસાર માગતા એવું લાગ્યું છે એમ કહી શકાય કે 2000 વર્ષ પહેલા ઉમર હિલમાં સમયસાર લખાયું હશે એ મારા માટે લખ્યું છે, બીજા કોઈના માટે જેને પોતાને ઉપકાર થાય, ભલે સંસ્કારનું કારણ છે સીધું શાસ્ત્રમાંથી, તો એવી રીતે અનાદિ મિથ્યા દ્રષ્ટિને ન બને, પણ જેનો ઉપકાર થાય એના માટેની લાગણી કોઈ અદ્વિતીય બે સ્થાન બીજાને મન ન મળે એવું સ્થાન એ હોય છે. સામાન્ય રીતે જેના નિમિત્તે કોઈ જીવને અનંત સંસાર તૂટે અને મોક્ષ માર્ગ મળે એના પ્રત્યેનો જે ભક્તિભાવ છે એ છેલ્લી કોટીનો હોય છે. જેમ કે સોગાની જેમ દ્રષ્ટાંત લઈએ, ભેંસરીના વચનોમાં તો વાતે વાતે ગુરુદેવ આવે છે, પણ એ તો લોકોને ઘણી વાર સાંભળ્યા પછી કોઠી પડી જાય. એટલે ખ્યાલ ના રહીએ સુગાનીજી એ ભક્તિ કેવી કરી, કે અનંત તીર્થમ કરો તે પણ મારા માટે એ શું બતાવે છે, કે એ સ્થાન બીજાને નથી મળતું. ભલે સામે ચતુર્થ ગુણ સ્થાન વર્તી જ્ઞાની હોય તો પણ જેનાથી પામે એ સ્થાન, એ ભક્તિનું ઉત્કૃષ્ટ ભક્તિનું સ્થાન હોય છે જ્ઞાનીને, પોતે જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે એને પણ એ સ્થાન બીજા કોઈને મળતું નથી. આવું એક કુદરતી ખાસ પ્રકારનો ભક્તિભાવ ભર્યો સંબંધ ઉત્પન્ન થાય છે. આચાર્ય મહારાજ તો છઠ્ઠે સાતમી ગુણ સ્થાને અધ્યાત્મ દિશામાં રહેનારા વિચારનારા હતા, છતાં પણ આ કાળમાં સિમંદર ભગવાનના દર્શન થયા તો ઘણો ભક્તિભાવ વિશ્વ છે. એટલે મનુષ્ય ક્ષેત્રે વર્તતા વિદ્યમાન તીર્થંકર ભગવંતોને જુદા યાદ કર્યા છે. ત્રણેય કાળમાં તીર્થંકર ભગવંતોને સૌને ભેગા યાદ કર્યા છે. ત્રણેય કાળમાં વર્તમાનના આવી જાય છે તો પણ વર્તમાનના જે તીર્થંકર ભગવંતો છે એને જુદા યાદ કર્યા, વિશેષ ભક્તિ કરી છે. તેમણે પ્રત્યેક પ્રત્યેકને અનંતા થયા, ત્રણેય કાળમાં અનંતા થયા અને અનંતા થશે. પ્રત્યેક પ્રત્યેકને, પ્રત્યેક કહેતા અનંતાને લઈ લીધા, ભૂતકાળના અને ભવિષ્યના. ચાલુ રહે છે, વધીને 160 સુધી જાય છે. જેના નિમિત્તે પોતે તર્યો સંસાર, એ તરનાર જે છે એની નજરમાં તારનાર એ એનો ભગવાન છે. ભગવાન છે એટલે સર્વોત્કૃષ્ટ છે, બીજા ભગવાન એક બાજુ રહે છે, આ મુખ્ય રહે છે. આ એક ખાસ પ્રકારનો નિમિત્ત નિમિત્ત સંબંધ, ભક્તિભાવનો સંબંધ એક વિશિષ્ટ પ્રકારનો છે, આમાં અપવાદ નથી ક્યાંય. બહુ કુદરતી છે. જેને પોતાના પરમ તત્વના વિકલ્પ નો પક્ષ તોડ્યો, છોડ્યો, પક્ષાંતિક્રાંત થવા માટે શું કર્યું, કે જેણે પોતાના નિજ પરમાત્માના નિશ્ચય નહીંના વિકલ્પનો પણ પક્ષ જેણે તોડી નાખ્યો અને પક્ષાંતિક્રાંત થયા, અને એ થતાં જે સ્વસંવેદન થયું એ જ્ઞાન અત્યંત મધ્યસ્થ છે. એટલે પક્ષને સંસારને પક્ષ કરવાની જે પદ્ધતિ છે એ કલ્પના જ ત્યાં કરવી વ્યર્થ છે. સમ્ય જ્ઞાનને વિશે કોઈ કલ્પના કરવી વ્યર્થ છે. એને પક્ષ થાય છે એ કલ્પના કરવી વ્યર્થ છે. સારી તો મૂળથી કોઈ પ્રત્યે રાગ દેખાય, ગ્રસ્ત હોય, કુટુંબ પરિવાર હોય, એમાં એમ રાગ દેખાય, પક્ષનો વિષય છે, પક્ષનો વિષય ગણવો નહીં, સમજવો નહીં, એમ કરતા દોષ છે, એમ સમજતા દોષ છે. કેમ કે એનું જ્ઞાન જ નિષ્પક્ષ થયેલું છે. પણ એ જ્ઞાનનો જેને અંદાજ નથી, એ પોતાની દ્રષ્ટિથી માપે છે જ્ઞાનીને પણ, પોતાની દ્રષ્ટિએ તોળે છે જ્ઞાનીને પણ, અને એ તુલના એને પોતાને નુકસાનનું કારણ થાય છે. અંશ માત્ર પણ જાણે ન જાણે પણ વિરુદ્ધ ન જવાય એની દરકાર રાખવી જોઈએ.
જેને
એમ કહ્યું કે એમાં આ રહસ્ય છે, આ વાત લખી ગયા એમાં આવું રહસ્ય છે. નવી હોદી પમતો ન પમતો, પ્રમત અપ્રમત એવું કોઈ આત્માનું સ્વરૂપ નથી. જાણવો દૂજો ભાવ, કોઈ બીજો ભાવ બતાવવો છે, નાયક ભાવ કોઈ બીજો છે, તો એનું રહસ્ય તો બતાવનાર છે. એને ક્યાં શબ્દોને ક્યાં ખબર છે, પોતાને ભાન નથી, શબ્દોને ખબર નથી. તો જેણે બતાવ્યું અને બતાવતા જેણે જાણ્યું, એ કોઈ નવી પરિસ્થિતિ સર્જે છે. અને એ જેમ કાંટો વાગ્યો હોય એને વેદનાની ખબર પડે છે. કોને ખબર પડે છે? વાગ્યો હોય, વાગ્યા પછી નીકળી ગયો હોય, ખેંચી લીધો હોય, 16 વાગ્યા છે, ચાલતા ચાલતા અડધો ઇંચની શું પગમાં ગરી જાય છે, તે રાડ પાડે એ શું થઈ ગયું જાણે. કાંટો ખેંચી લે માં કોળીને, માં દુખે આખો દિવસ, કાંટાનો માર લાગી દુખે છે. એવો વિષય છે કે જે મેં વાંચ્યું હતું, વિચાર્યું હતું, પણ એનો પત્તો લાગતો નતો. વસ્તુ શું છે એનો પત્તો લાગે છે ત્યારે જે સ્વસંવેદનમાં આવે છે એ સ્વસંવેદનની જ્ઞાન વેદના છે. નિર્વિકલ્પ જ્ઞાનની વેદનામાંથી જે અમૃતને વેદ્યું છે એ તો એ જ જાણે છે. એ કેવી રીતે કહે ને, કાંટાનો માર ન કહી શકતો હોય એ અમૃતની વેદનાને કેવી રીતે બતાવે એમ છે. બીજા પરમાત્માને
બીજા મુનિઓ આદિ માતાઓનું સનાતન કરશે
અનંતાતીર્થંકરો લઈ લીધા. જયારે પોતાને ખબર પડી કે આ આત્મા પરિભ્રમણ કરતો કરતો અનંત તીર્થંકર ના સમોસરમ માંથી કોરે કોરો પાછો આવેલો એ વાત નક્કી છે. અત્યારે અહીંયા પરિભ્રમણ કરતો કરતો વિદ્યમાન છે સંસારમાં, એ સ્પષ્ટ કરે છે કે અનંત તીર્થંકરના સમોસરણમાંથી કોરો આવેલો છે. નહીતર અહીંયા અત્યારે હોય નહીં. આ સિદ્ધિ વાત,
સિદ્ધિ વાત.
અરે એકવાર સત્પુરુષને ઓળખ્યા હોય તોય અત્યારે હોય, તીર્થંકર તો પછી જ મળ્યા છે. એનાથી અનેક વધારે અસંખ્ય વાર તો સત્પુરુષો મળ્યા હશે, જ્ઞાની મળ્યા હશે, ધર્માત્મા મળ્યા હશે, પણ એક વાર ઓળખાણ નથી કરી. એક વાર જો ઓળખાણ થઈ જાય તો એનો છેડો આવી જાય છે, નિવેડો આવી જાય છે. આ પરિસ્થિતિ છે. એટલે એ તો બધાને કુર્મિકા ને
સમકાળમાં,
હા સમકાળમાં.
આવો વિચાર આવે ત્યારે એક પ્રશ્ન વિચારવા જેવો છે કે વ્યક્તિગત રીતે બીજા જ્ઞાનીઓને કેમ હશે ને કેમ નહીં થતું હશે, એક પારકા કરની વાત છે. પોતાના ઘરની વાત પડતી મૂકીને પારકા ઘરની વાતને વિચારવાની થોડી જ મર્યાદા રાખે, પ્રયોજન બહાર ચાલે
બરાબર.
અથવા અનેક જ્ઞાનીઓના જ્ઞાન પરિણામની સરખામણી કરવા જતાં ક્યાંક ભૂલ થવાનો સંભવ છે. ટોડરમાં જે જ્ઞાની હતા એનો આવો પ્રકાર હતો, શ્રીમદજી જ્ઞાની હતા એનો આવો પ્રકાર હતો, ગુરુદેવ જ્ઞાની થયા એનો વળી આવો પ્રકાર. આ લોકોને તર્ક ઉઠે છે ને કે શ્રીમદજીએ શ્વેતાંબર દિગંબર વચ્ચેનો સ્પષ્ટ તફાવત પ્રસિદ્ધ ન કર્યો, ઘણાને પૂછે છે ગુરુદેવે સ્પષ્ટ કર્યો. માટે શ્રીમદજી કરતા ગુરુદેવ કાંઈ આપણે વધારે ગણીએ, અને કોઈ કારણસર એક અવતારે છે શ્રીમદજી છે, એક અવતારે છે ગુરુદેવનું જ્ઞાન પણ એ વાતને સંમત કરે છે. ગુરુદેવે ચાર માટે ગુરુદેવની દશા કરતા શ્રીમદજીની દશાનો કંઈક આપણે તુલના કરીએ. આ નીચેની ભૂમિકાની મર્યાદાનો વિષય છે, અને એ અમુક મર્યાદા બહાર જઈને અપ્રયોજનભૂત વિષયને ચર્ચવા જતા ઘરની પ્રયોજનભૂત વાત ગુમાવવાનો પ્રસંગ આવે છે, નુકસાનનો પ્રસંગ આવે છે. એટલે એની ચર્ચા કરવા કરતા પહેલા અહીંયા એક લાલ બત્તી મૂકવાની છે. ગમે ત્યારે પણ અનેક જ્ઞાનીઓની દશાની તુલના કરવાનો અધિકાર કોને છે, અને એ અનેક જ્ઞાનીઓની દશાની તુલના કરવાનું જ્ઞાનનું જ્ઞાનની ક્ષમતા યોગ્યતા કોને છે, આ એક બહુ વિચાર માંગે વિષય છે. એનો વિચાર સુદ્ધા ન કરે, કોઈને અધિક કલ્પે કોઈને ઉણા કલ્પે, તારા અધિક એ માર્ક મૂકવાનું તારું કામ નથી. વિદ્યાર્થીઓ ભણે અને પ્રોફેસર એના માર્ક મૂકે, પણ પાસ થયેલા વિદ્યાર્થીઓના માર્ક નાપાસ થયેલા વિદ્યાર્થીઓ મૂકે ત્યારે એની મર્યાદા ઓળંગી જાય છે, એની મર્યાદાનો વિષય નથી રહેતો. એટલે તો અમુક બાબતમાં અટકી જવું, કેટલીક બાબતમાં અટકી જવું
બરાબર.
તર્ક આવે, પ્રશ્ન ઉઠવા યોગ્ય છે, પણ કેટલીક વાર કેટલાક તર્કને પ્રશ્નને બહુ સમજીને શાંત કરવા જોઈએ. ચાલતું પ્રકરણ ત્રણેય કાળના તીર્થંકર ભગવંતોને આખો વાંચનકારને અહીંયા તકલીફ હોય છે કે સાંભળનારને તો ઘણા તર્ક આવે, કોઈને ક્યારે કેવો તર્ક આવે એનો તો કોઈ નિયમ નથી, પણ સાવધાન રહેવું જોઈએ કે ઉત્તરમાં કેટલું પોતે ખેંચાવું, અથવા પ્રશ્નમાંથી ઉત્તર દેનારાએ કેટલું લક્ષીને જાણવું આગળ, એ જરા વિચાર માંગે એવો વિષય છે. એટલે જરા જોખમદારીનો વિષય લીધો, વાંચન કરવું એમાં જોખમ ઘણું.
ભક્તિ ની અંદર શુભરાગ છે, પણ એ શુભરાગ ની નિર્મળતા કેટલી છે, વિશેષતા એ છે. કોઈ વાર ભક્તિ રાગ ની તીવ્રતા અજ્ઞાની અને જ્ઞાની વિશે જુદી જુદી રીતે પ્રદર્શિત થાય છે, તો પણ જ્ઞાનીની ભક્તિમાં જે નિર્મળતા હોય છે, શુભરાગની જે નિર્મળતા હોય છે, એ નિર્મળતા અજ્ઞાનીની ભક્તિના શુભરાગમાં કદી હોતો નથી. તો અહીંયા એ વિષય જરા સમજવા યોગ્ય છે કે આચાર્ય ભગવાન પંચવર્મિષ્ઠિને પ્રત્યેક તીર્થંકરને વંદન કરે છે ત્યારે એમના નમસ્કાર જોઈને એમના અંતઃકરણમાં રહેલા ભક્તિભાવને પોતે વાંચ્યો છે, એવા ભક્તિથી નમે છે. એ વિષય એવો છે કે બંને શુભરાગ હોવા છતાં, જ્ઞાની અને અજ્ઞાનીના ભક્તિભાવમાં બંને શુભરાગ હોવા છતાં બંને સરખા શુભરાગ નથી, અથવા તો જેવો જ્ઞાન દશામાં શુભરાગ થાય છે એવો અજ્ઞાન દશામાં એ ક્વોલિટીનો શુભરાગ, એ પ્રકારનો શુભરાગ અજ્ઞાનીને થઈ શકતો નથી. એ નિર્મળતા હોય છે એમાં. વિશુદ્ધિનો પ્રકાર છે, વિશિષ્ટ પ્રકારની વિશુદ્ધિ. રાગમાં પણ વિશુદ્ધિ છે, એ વિશિષ્ટ પ્રકારની વિશુદ્ધિ છે. આવા ભક્તિના ભાવ મુનિને સાધકને આવ્યા વિના રહેતા નથી. ભલે શુદ્ધભાવ જે છે એમ સિદ્ધાંતિક રીતે સ્વદ્રવ્યને અનુસરવા માટે અધ્યાત્મના ધોરમાં એ વિષય સ્પષ્ટપણે પ્રસિદ્ધ છે, તો પણ મુનિદશાના અધ્યાત્મ સ્થાનમાં બિરાજતા ભગવંતો, આચાર્ય ભગવંતોને પણ આવા ભક્તિભાવ આવ્યા વિના રહેતા નથી. આવો શુભરાગ પણ ત્યાં આવે છે. કોઈ એમ કહે આવ્યા વિના રહેતા નથી એમ કહીને એનું કર્તૃત્વ સ્થાપવું નથી, એક વાત. અને એમ કહીને કોઈ સર્વથા ઉડાડે કે શુદ્ધભાવ આવે જ નહીં, કેમ કે એનો નિષેધ કર્યો છે પોતે, ચોથા ગુણસ્થાનથી નિષેધ કરતા આવે છે, તો એ વાત પણ એ સમજ્યો નથી. એ સમજ્યો નથી એ વાતને, એને ભક્તિનો ભાવ આવ્યા વિના રહેશે નહીં, રહે જ નહીં એમ કહે છે. પણ એ સહજપણે આવે છે, આવ્યા વિના રહેતા મન નથી, માટે લાવ જઈને કરું મંદિરમાં, એ પ્રકાર નથી, કૃત્રિમતાનો પ્રકાર નથી. અને સહજપણે જ્યાં રાગની ભૂમિકા હજી વર્તે છે બુદ્ધિપૂર્વકના વિકલ્પની, આવા ભક્તિના ભાવ મુનિને સાધકને આવ્યા વિના રહેતા નથી. ચિત્તમાં ભગવાન પ્રત્યે ભક્તિભાવ ઉછળે ત્યારે અંતઃકરણમાંથી ભક્તિનો ભાવ ઉછળ્યો છે, અને એ ભક્તિનો ભાવ ઉછળે ત્યારે મુનિ આદિ સાધકને, મુનિ અને આદિમાં નીચેના સાધક લઈ લેવા, પાંચમા ગુણ સ્થાન વર્તે, ચતુર્થ ગુણ સ્થાન વર્તે લઈ લેવા, ભગવાનનું નામ આવતા પણ રોમ રોમ ખડા થઈ જાય છે. હવે અનુસંધાન આદિ કરીને નીચે લઈ દીધું કે પોતે પણ સુરેન્દ્ર ભગવાન પાસેથી આવે છે, પોતે પણ સમુદ્ર ભગવાન પાસેથી આવે છે, અને એનું જાતે સ્મરણ જ્ઞાન વર્તે છે, એ મતિ જ્ઞાનનો વિષય છે. સ્મૃતિ છે, મતિ જ્ઞાનનો એક ભેદ છે. તો એમાં પ્રત્યક્ષ વધ્યું છે તો જેમ કોઈ પરિચિત વ્યક્તિ નામ પડતા જેમ વ્યક્તિ પ્રત્યક્ષવત જ્ઞાનમાં થઈ જાય, આપણે ગુરુદેવનો પ્રયોગ કરો પરિચય છે. ગુરુદેવ સંગમમાં બિરાજતા હોય પણ કોઈ આવીને એમ કે હું જરા પાયલોટ કારમાં આગળ આવ્યો છું, ગુરુદેવ હમણાં અહીંયા પધારવાના છે, તો હમણાં પધારશે એ પ્રત્યક્ષવત થઈ જાય છે ને. આવશે તો અડધી કલાકની વાર છે, પ્રત્યક્ષવત થઈ જાય છે. નામ પડતા પ્રત્યક્ષવત થઈ જાય છે. એમ પ્રત્યક્ષ ભક્તિ જેને કરી છે તો ભગવાનનું નામ આવતા પણ રોમ રોમ ખડા થઈ જાય, એમ નામ પડે ત્યાં. એવી કોઈ ભક્તિની વિશિષ્ટતા સાધકને પણ ઉછળે છે ને એવી રોમાંચિત ભક્તિ પણ ઉત્પન્ન થાય છે. છતાં એ ભક્તિમાં નિર્મળતા ઘણી હોય, વિશુદ્ધિ ઘણી હોય છે. મૂળ તો જ્ઞાન દશાનો છે, મુખ્યપણે તો મુદ્દો લેવો છે જ્ઞાન દશાનો, પણ બોલનો બહુ ભાગ ભક્તિનો પ્રતિપાદનનો છે. પ્રવચન સારમાં આચાર્ય દેવની ભક્તિથી માંડીને ભક્તિનું પ્રતિપાદન કર્યું છે. આવ્યા વિના રહેતા નથી. આવી રોમાંચિત ભક્તિ થઈ જાય છે તો પણ આવા ભક્તિ આદિના શુભ ભાવ આવે ત્યારે પણ એમ લેવું છે. મુનિરાજને ધ્રુવ નાયક તત્વ જ મુખ્ય રહે છે, આ વિશિષ્ટતા છે. આટલી બધી રોમાંચિત ભક્તિ આવે તો પછી રાગ મુખ્ય ન થઈ જાય, પ્રશ્ન જ નથી. એ પ્રશ્ન કદી હોય શકે અસ્થાને છે એ પ્રશ્ન. ભલે રાગ ગમે એટલો ઉછાળો ખાઈને અંતઃકરણમાંથી ઊભો થયેલો છે તો પણ જે સ્થાન શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના પરિણામમાં પોતાના નિજ પરમાત્માને મળ્યું છે અથવા જે જમાવેલું સ્થાન છે એ ઉખેડીને એ રાગ આવતો નથી. એ તો જામેલું ને જામેલું રહે છે. એ ઉપરાંત આ વધારાની વાત છે એમ દેવું. આવા ભક્તિ આદિના શુભાવ આવે ત્યારે પણ મુનિરાજને ધ્રુવ નાયક તત્વ જ મુખ્ય રહે છે. ત્યારે પણ પોતાનું નિજ ધ્રુવ નાયક તત્વ છે એની મુખ્યતામાં રહીને રોમાંચિત ભક્તિના ભાવ ગૌણપણાને પામે છે. ત્યારે પણ એ ગૌણ જ છે. જેમ કોઈ સગલી માતા બાળકનો ઉછેર કરતા ક્યારેક એને વઢે મારે ગુસ્સે થઈને મારે, ત્યારે એમ લાગતું એને એમ લાગે કે આ બાળકને કેવી નિર્દય થઈને મારે છે એમ લાગે. અને ધાવ માતા કદી પણ કઠોર વચન ન કહે એને બાળકને એવી રીતે ઉછેર કરે કે બાળક પણ એવી મૃદુ ભાષે બોલતી હોય કે એને ઉછેરવામાં બિલકુલ ક્યાંય પણ એના મનને ધક્કો ન પહોંચે એવી રીતે ઉછેરે, તો પણ માતૃપ્રેમની મુખ્યતા સાચી માતાને ઘટતી નથી અને ખોટી માતાને આવતી નથી, એને કદી નથી આવતી. એનો પગાર સાથે સંબંધ છે, બીજો કોઈ સંબંધ એને ખરેખર નથી. એમ શુભભાવ આવા શુભભાવ આવે ત્યારે પણ મુનિરાજને ધ્રુવ જ્ઞાયક તત્વ જ મુખ્ય રહે છે. જે પોતાનું છે એ પોતાનું જ રહે છે. પોતાનું સ્થાન પારકા કદી પ્રાપ્ત કરતા નથી, પારકાને પોતાનું સ્થાન મળતું નથી અને પારકા પોતાના કદી થતા નથી. કેમ કે જ્ઞાનમાં પર જણાયા તે પર છે બસ, એ સ્વનું સ્થાન પામતા નથી.
રોમાંચ
સાધકને ભગવાન નું નામ આવતા પણ રોમ રોમ ખડા થઈ જાય છે. તો રોમ રોમ ખડા આત્મપ્રદેશ નો સવાલ નથી આમાં, પણ એવી ભક્તિ ભાવ ની તીવ્રતા આવે તો રૂમાટા ખડા થઈ જાય. રોમ એટલે રૂમાટા ખડા થઈ જાય. તો એક નિયમિત નિયમિત સંબંધ છે કે કોઈ તીવ્ર લાગણી થાય ત્યારે રૂમાડા ઉભા થઈ જાય. એક વેદનનો વિષય છે. તો કે ત્યાં સુધીની ભક્તિ આવે જ્ઞાનીને, રમ રમ ખડા થઈ જાય તે નામ સાંભળતા સિમંદર ભગવાન એમ કે જ્યાં રૂવાડા ખડા. તારતમ્યતા વિશેષ છે, પ્રચુરતા છે ભક્તિભાવની. એ તો પણ એમ કે છે કે નહી વિજ્ઞાયક ભગવાન જે સ્થાન પામ્યા છે એ સ્થાન તો સુમંદર ભગવાન પણ પ્રાપ્ત કરતા આમ છે. ભલે સુમંદર ભગવાન નું નામ સાંભળીને વિશેષ ભક્તિ થાય છે, રૂમાચ ઉલસી થાય છે, તો પણ નિર્જ્ઞાયક ભગવાન જે છે એ નિર્જ્ઞાયક ભગવાન છે, પોતે અભેદ છે ને, એથી પોતે પોતે સ્વરૂપે છે. એ સ્વરૂપે એ સ્વરૂપનું એ સ્થાન જે છે એ જ રહે છે, એમાં કાંઈ ફરક પડતો નથી શ્રદ્ધામાં જ્ઞાનમાં અને આચરણમાં. પોતાનું જ્ઞાયક તત્વ જ મુખ્ય રહે છે એવી જ કોઈ જ્ઞાન દશા છે, જ્ઞાન દશામાં એવી જ કોઈ વિશિષ્ટતા છે એમ કહેવું. તેથી શુદ્ધાત્મા આશ્રિત ઉગ્ર સમાધિનું પરિણમન વરિતા જ કરે છે અને શુદ્ધ ભાવ તો ઉપર ઉપર તરે છે, ઉપર ઉપર તરે છે તથા સ્વભાવથી વિપરીતપણે વિલાય છે. એનું સ્થાન લઈ લીધું જેમાં પોતાને રોમાંચ ઉત્સિત થાય એવા ભક્તિભાવ અને એ પણ વિપરીતપણે વિદાય કે હા, એવું દ્રષ્ટાંત લીધો છે દૃઢદ્રષ્ટિ પ્રકાશમાં ત્રીજા ભાગમાં. યોગાનિધિ ઇન્દ્ર છે એ ભગવાનની ભક્તિ કરે છે મૂળ પર્વત ઉપરથી અભિષેક કરીને લઈ આવે છે ભગવાનને બાલ તીર્થંકરને, ત્યારે ભક્તિ કરે છે તો ઘૂઘડા બાંધીને નાચે છે. 32 લાખ વિમાનનો સ્વામી છે, એક વિમાનમાં અસંખ્ય દેવો છે અને તો 70 કરોડ છે હિન્દુસ્તાનમાં, અબજ કરતા આગળ છે, અબજો ના અબજો કરતા, એક વિમાનમાં અસંખ્ય અબજ દેવો છે એવા 32 લાખ વિમાન જેની તાબેદારી સ્વીકારે છે અને જેના પુણ્યને લઈને એ પોતે ઘૂઘડા બાંધીને નાચે. કેટલી મોટો કેટલો નાનો થઈને નાચે છે આ એક વિચારવા જેવું છે. એને બાલ તીર્થંકર ભગવાનની મોટાઈ કેટલી ભાસી હશે જગદગુરુ પદ તો જ્યારે તેમના ગ્રંથાને થશે ત્યારે થશે, થવાનું નિશ્ચિત છે. પણ એને અત્યારે જયારે દેખાય છે અનેક જીવોના તારણહાર છે એનું આ જન્મ છે. કોઈ સાધારણ પ્રાણીનો આ જન્મ તો બહુ ભક્તિ આવે છે, બહુ ભક્તિ આવે છે. હા, તેમાં અનેક તીર્થંકરો અસંખ્ય તીર્થંકરોનો જન્મ મનાવવાનો થાય છે પોતાને. તો હજુ દેશના કે છે ભાઈ, તો 13મા કોણ સ્થાને દેશના તો દેવાના છે. એ પહેલાં તો તીર્થંકર દેશના આપે ને, મુનિ દશામાં ના આપે, શ્રાવક દશામાં ના આપે, પોતાને ઉપર એવું થયો નથી. પણ ભક્તિ ઘણી આવે છે પ્રત્યક્ષ તો પણ એ દુઃખ રૂપે વિદાય છે. લોકો એમ જોવે છે બીજા દેવો હજારો લાખો દેવો છે એની સાથે, એ તો ભાઈ એકલા તો આવે નહીં અભિષેક કરવા, કાફલો આવે ત્યારે આકાશમાં બધું કાંઈ દેખાય નહીં, આકાશ ઢંકાઈ જાય એકવાર ને વાદળાથી આકાશ ઢંકાઈ જાય, એ પાછળ સુરત ઢંકાઈ જાય છે એમ કોઈને એમ થાય કે આ વાદળ કઈ જાતનું છે. એટલા દેવો હોય આકાશની અંદર જ્યારે બધા ઉતરે નજીક આવે ત્યારે પૃથ્વી ઉપર ઉતરે ત્યારે એક વાર તો સુરત ઢંકાઈ જાય, એટલા દેવો સંખ્યાની અંદર હોય છે. એના દૈવી વાજિંત્રો સાથે રમાવાનું બોલતી હોય, એ બધાનો સ્વામી પણ નાચવા માંડે, નાનો થઈને નાચવા માંડે, પગે ઘૂઘરા બાંધીને નાચે. લોકો એમ બધા બીજા દેવો જોઈએ કે કેટલો હર્ષ છે, આપણા રાજા છે, ઇન્દ્ર છે એટલે રાજા છે, દેવ આપણા સ્વામી છે, આપણા રક્ષણકાર રક્ષણહાર છે, પાલન પોષણ કરનારા છે. છે તો બધાને પોતપોતાના પુણ્યથી, પણ એને તો સ્વામિત્વ સ્વીકાર્યું છે ને, એને કેટલો હરક છે ભગવાનનો, તો કે એ દુઃખભાવ છે અંદરમાં, એ દુઃખભાવ તરીકે વિદાય છે. બહારમાં હરક દેખાય છે, અંદરમાં દુઃખ છે, આવી વાત છે. સમજવી થોડી કઠિન પડે એવી વાત છે. ત્યારે મુનિરાજને ધ્રુવ નાયક તત્વ જ મુખ્ય રહે છે, તેથી શુદ્ધ આત્મા આશ્રિત ઉગ્ર સમાધિ રૂપ પરિણામનું વર્તાજ કરે છે. આ અંદરનું પરિણામ લેવું છે કે જ્ઞાયક તત્વની મુખ્યતા હોવાને લીધે અને જ્ઞાયક તત્વનો આશ્રય વર્તતો હોવાને લીધે શુદ્ધ આત્મા આશ્રિત ઉગ્ર સમાધિ રૂપ પરિણામનું વર્તાજ કરે છે. શુદ્ધ આત્માને આશરે અંતરંગ નિર્વિકલ્પ સમાધિની પરિણતિ, એ પરિણામને એમને વર્તાજ કરે છે. બહારમાં ભક્તિનો ભાવ ઉછાળો ખાય છે, એક ચક્કર એ પરિણામનું ચાલે છે, તો અંદરમાં શાંત શાંત પરમ શાંત સમાધિની પરિણતિ, સમાધિની પરિણતિ એકદમ શાંત પરિણતિ આત્માની સાથે પ્રવાહિત રહે છે. બે એક કાળે ચાલે છે. સાધકની મુનિરાજની જાગૃતિ આ સમાધિ પરિણામને વિશે છે, નહીં કે ભક્તિના પરિણામને વિશે. આ વિશિષ્ટતા છે, એ મુખ્ય પરિણતિ છે. અને રાગની પરિણતિ છે, એ ગૌણ પરિણતિ છે, ચાહે બુદ્ધિપૂર્વક નહીં હોય કે ચાહે અબુદ્ધિપૂર્વક નહીં. એક પત્ર લીધો છે ને, ચાહે બુદ્ધિપૂર્વક નહીં હોય કે અબુદ્ધિપૂર્વક ની વૃત્તિ હોય, સ્વરૂપાશ્રિત વૃત્તિ એની મુખ્ય હૈ. એક પત્ર માં એની મુખ્યતા છે એટલે કેમ સમજવી એની મુખ્યતા, એ પ્રશ્ન થાય કે જાગૃતિ એમાં છે, મુખ્યતા છે એટલે જાગૃતિ એમાં છે. રાગ અને રાગની પ્રવૃત્તિમાં જ્ઞાનીને જાગૃતિ નથી, અથવા વ્યવહારમાં જ્ઞાની સૂતા છે અને નિશ્ચયમાં જ્ઞાની જાગૃત છે. આ શ્લોક ગીતાકારે લીધો છે, જેને રચ્યું હોય એને ગીતા. કે જેમ રાત્રિએ ચોર જાગે છે અને બીજા માણસો સુઈ જાય છે, અને દિવસે બીજા માણસો જાગે છે, ચોર ચોરી કરીને ઘરે સુઈ જાય છે, એક દ્રષ્ટાંત લીધું છે એમ. જે મુનિ છે ત્યાં મુનિ શબ્દ વાપર્યો છે. સા નિશા પશ્યતો મુને, એને નિશા છે, રાત્રિ છે, વ્યવહારનો વિષય છે એ મુનિને રાત્રિ જેવું છે. કે સા નિશા પશ્યતો મુને, મુનિને આ રાત્રિ છે. યશ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો, જ્યાં બીજા લોકો જાગે છે ત્યાં મુનિઓને રાત્રિ છે. આ દિવસ રાતની વાત નથી, જે વ્યવહારમાં બીજા લોકો જાગે છે ત્યાં મુનિઓ સૂતા છે એમ કહેવું છે. એ જાગૃતિ નો પ્રકાર છે, એ કોઈ અલૌકિક પ્રકાર છે. જે અંતર પરિણતિની જાગૃતિ છે એનો કોઈ અલૌકિક પ્રકાર છે, અને મુનિ એને વશ છે એમ કહેવામાં આવે છે. મુનિરાજ છે એ પોતાના આત્મવશ છે, સ્વવશ છે અને પરવશ થતા નથી. સ્વવશ પરિણામ છે,
એના ભાવમાં આવે
એ બુદ્ધિથી છે,
એમાં પોતાનું અસ્તિત્વ ભાષ્યું નથી, ભાષતું નથી, વેદતા નથી, અથવા પોતાની તે પ્રકારની રાગની ભૂમિકાને લીધે થઈ જાય છે, કરવાનો પ્રશ્ન નથી, કર્તૃત્વ બુદ્ધિ એ થતા નથી, થઈ જાય છે. એમ કોઈ માણસ કે ભાઈ એવો પ્રસંગ બન્યો એટલે રડવું આવી જાય છે, રડવું નથી, રડવું તો દુખવાળો, પણ દુઃખ કોને જોઈએ છે? દુઃખ તો કોઈ ઈચ્છતું નથી, છતાં દુઃખી થવાય જાય છે. એનો અર્થ શું છે? કે પરવશ પરિણામ, પરવશ પરિણામ નથી. તેથી શુદ્ધ આત્મા આશ્રિત ઉગ્ર સમાધિનું પરિણમન વરિતા જ કરે છે. અને શુભ ભાવ તો સાવ ઉપર ઉપર તરે છે, તેલની ટીપા જેમ પાણીના ભરેલા તપેલામાં કે પાણીની ભરેલી બાલદીમાં તેલનું ટીપું ઉપર તરે, જુદું રહીને તરે, પાણીમાં ભણીને તરે નહીં. એનું જુદું રહીએ કે નહીં? એનો એરિયા જુદો છે. તેલમાં પાણી નથી ને પાણીમાં તેલ નથી. એમ કહેવાય કે પાણીમાં તેલ નાખ્યું, તેલનું ટીપું રેડ્યું, તેલના ટીપા રેડે પાણીમાં, પાણીમાં રેડ્યું તો કે પાણીમાં ભર્યું નથી, ભર્યું પાણીમાં પડ્યું કે પડ્યું ખરું, પડ્યું પણ ભર્યું નથી. શ્રીમદજી ગાથા બહુ સરસ છે, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. કેવું કે સર્વ અવસ્થામાં, અને વળી કેવું કે એનાથી ન્યારો, એ માન એનાથી ન્યારો, આમ છે. પાણી માન પાણીથી જુદું, જુદું તે જુદું, જુદું ભેગું થાય નહીં કોઈ દિવસ, જાત જુદી છે. શુભ ભાવ તો ઉપર ઉપર તરે છે, જ્ઞાનીના શુભ ભાવ ઉપર છલ્લા છે એમ કહેવું છે. ઉદય ભાવ છે ને, એ જાતનો ઉદય છે. ત્યાં ઇન્દ્રને તીર્થંકર ભગવાનના જન્મોત્સવનો ઉદય છે, અથવા દેરાસરમાં ભક્તિના ભાવનો ઉદય હોય, અનેક પ્રકારે પ્રતિષ્ઠામાં પ્રતિષ્ઠાનો પ્રસંગ હોય તો તે પ્રકારનો ઉદય હોય. તો એ બધા ભાવ ઉપર ઉપર તરે છે, એકદમ ઉપર છલ્લા હોય છે. એવા ઉપર છલ્લા ભાવોમાં જ્ઞાની ક્યાંય એકત્વ પણ પામતા નથી, ક્યાંય એને મુખ્યતા થતી નથી, ક્યાંય જાગૃતિ આવતી નથી, ક્યાંય એનો રસ, જે એને આત્મરસ છે એવો રસ એને ક્યાંય આવતો નથી. એ રસ જુદો ને આ રસ જુદો. એ પોતાપણું માનીને રસ આવે છે, એ પારકાપણું જાણીને રસ આવે છે. કેટલો ફેર પડે? ઘરે લગ્ન હોય ને પાડોશીને ત્યાં લગ્ન હોય તો કપડાં હારા પહેરીને જાય, દાગીના પહેરીને જાય, પોતાના દીકરાના દીકરીના લગ્ન હોય, એવા કંઈક પાડોશીના પરિવારમાં લગ્ન હોય તો એટલી હોશ આવતી આવે છે કે ના? કપડાં એના એ પહેરે, એવાને એવા દાગીના પહેરે, જમણવાર એવું હોય એથી સારું હોય લ્યો ને. પણ જે રસ એ પોતાનું માનીને જે પ્રસંગમાં લઈ શકે છે, એ પાર્થ જાણીને જીવ લઈ શકતો નથી. આ તો સીધી વાત અનુભવ ગુજર છે. એવા શુભ ભાવ તો ઉપર ઉપર કરે છે, તથા સ્વભાવથી વિપરીત પણે વિદાય છે. આ વિશેષ વાત લીધી છે, એ સ્વભાવથી વિપરીત પણે વિદાય છે. ક્યાં સ્વભાવની જાત એક અમૃત જેવું તત્વ છે, પ્રદેશે પ્રદેશે અમૃતથી ભરેલું છે. જેમ કોઈ અમૃત ફળ હોય, જેના અણુ અણુમાં અમૃત છે, પરમાણુ પરમાણુમાં અમૃત છે, એમ આ જીવના પ્રદેશે પ્રદેશે ચૈતન્ય અમૃત છે. એની જાત અને આ શુભ રાગ જે મેલ છે, કષાય છે, વિભાવ છે, એની જાત એકદમ પરસ્પર વિપરીત છે. સ્વભાવથી જોવામાં આવે તો પરસ્પર વિપરીત છે. મધ્ય ઘાતક જેનો સંબંધ છે, આત્માનો સ્વભાવ એને મારી નાખશે. એવા એ શુભ રાગને કોઈ પણ પ્રકારના ઉચ્ચમાં ઉચ્ચ કોટીના શુભ રાગને
એ સ્વભાવ મારી નાખશે એમ, નિર્દયપણે મારી નાખશે. એટલે તેરમા ગુણ સ્થાન મેં અરિયંતનું નામ દીધું છે. આ તો બધા અનાદિથી નામ પડેલા છે ને, જેમ પંચ પરમેશ્વર નમસ્કાર મંત્ર અનાદિ છે, એમ 14 ગુણ સ્થાન અનાદિ છે, એના નામ પણ અનાદિથી છે. અરિહંત દુશ્મનને હણીને જે ગુણ સ્થાને આવ્યા પહોંચ્યા એનું નામ અરિહંત. અરે નામ દુશ્મન, એવા વિપરીતપણે વિદાય છે. એક બાજુ એમ કે રમ રમ ઉલશે ભક્તિથી, બીજું આવો કે એ જ દુશ્મન છે. આવી વાત છે. જોગીદાસ ખૂણાને 12 વખત ખેડ્યું ને, ભાવસિંહજી એના દુશ્મન હતા અને ભાવસિંહજી ને જોગીદાસ દુશ્મન હતો. વહેવા સાચો વાયવા મોડું થયું છે રાજની અંદર, દુશ્મન સાચા પણ વ્યવહાર ના આવડવા કાણે આવે ને, કાણે આવે તો પકડવા માટે પૂછ પોલીસ પાછળ ફરતી હતી, જીવ તો મરેલો એને પકડી લ્યો. રાજની સામે 12 વખત ખેલ ત્યાં જીવ તો જીવે અને ઘરના આંગણે બેઠો છે, ઓળખી ગયા વાણ. બસ બસ ક્ષમા કરો, જવા દીધા એને. બોલો હિંમત થી આવ્યો ને, આને હિંમત થી એને જવા દીધા કે જવા દીધા, અત્યારે કાંઈ ન કરાય, મારે ત્યાં પ્રસંગ ગયો છે. તો અંદરની દુશ્મનાવ મટી ગઈ ગઈ, બેમાંથી એક કઈને મટી નથી, છતાં બંને પ્રેમ કર્યો, પ્રીત કરી છે એનો પ્રસંગ. જેમ જગતની અંદર આવા દ્રષ્ટાંતો બને છે, પ્રસંગ પડે છે કે નથી પડતા, એવા પ્રસંગ છે કે ભક્તિનો ભાવ આવે છે તીવ્રતાથી તો પણ વિપરીત વિપરીત છે, વિપરીત કદી આવો વિપરીત થતો નથી, વિપરીત ને વિપરીત જ જોવે છે એને. અવિપરીત પણ એ વેદતા નથી, અનુભવતા નથી, એ વિદાય છે. વિપરીત પણ એ જ વિદાય છે, અવિપરીત પણ એ પોતાનો અમૃત સાગર વિદાય છે. એની વાત જુદી છે, આની વાત જુદી છે આખે આખે. એવી કોઈ જ્ઞાન દશાની અંદરની પરિસ્થિતિ બહારની પરિસ્થિતિ કોઈ એવું વિચિત્ર છે કે જેથી જગત ભરમાણું છે, જગત એથી ભ્રમમાં પડ્યું છે. માખણ સોતો વિરલા ખાયા, છાશ જગત ભરમાયા, એટલે છાશ છે, એટલે ઓળખાણ નથી થતી. એ થોડી આ વિષયની ટ્રેજેડી છે, દુઃખદાયક કરુણાજનક સ્થિતિ છે.